તારીખ 4/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 20 અને 21 સળંગ પ્રવચન નંબર 52
વાત કરતા હતા અનુપમ આનંદ થાય એવું પોતાનું પદ છે. આત્મા આનંદ સ્વરૂપ છે, સ્વરૂપનો આનંદનું સામર્થ્ય જેની હદ નથી એટલું બેહદ છે. એવા આનંદ સ્વરૂપાત્માને લક્ષમાં લઈને એ સંબંધી વચન ઉચ્ચારણા છે, એ પણ 12માં વિકલ્પવાળા આનંદનું કારણ થાય છે. ચર્ચા ચાલી આનંદ આનંદ કે આત્માનો આનંદ કેવો હોય છે. અહીંયા તો વાત કરતા આનંદ થાય એટલે વિકલ્પ સહિત છે. જે નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં આનંદ થાય છે એ આનંદ કાંઈ વાતમાં આવે છે એમ કહેવું નથી. પણ જે અનુભવી પુરુષો આત્માનો આનંદ જેણે અનુભવ્યો છે અને જે આનંદ સ્વરૂપ આત્માને ઓળખે છે, જેના લક્ષમાં છે, એને લક્ષમાં રાખીને એની વાત કરે છે, એ વાતમાં પણ એ પ્રકારનો એક રસ આવે છે. એટલે ત્યાં આનંદ આવે છે એમ કહેવામાં આવે છે. અથવા જગતના કોઈ પણ પદાર્થને લક્ષે બાહ્ય વિષયથી જે આનંદ માનવામાં આવે છે એનાથી કોઈ વિલક્ષણ આ વાત છે એમ કહે છે. આત્મા જે આનંદ સ્વરૂપ છે, ગુરુદેવ એને આનંદનો પર્વત કહેતા. આત્મા તો મહા આનંદનો પર્વત છે, મહા આનંદનો સાગર છે, કે જે આનંદ સ્વરૂપની વાત કરતા પણ અનુપમ એટલે જગતના આનંદ સાથે મેળવી ન શકાય એટલો ફેર તો એના લક્ષ્ય થતા એસ વિષયની વાતચીતમાં પ્રકાર રહ્યો છે. અનુભવનો આનંદ છે તો અવર્ણનીય છે, થોડો ફેર પાડ્યો. પરિણતિમાં આનંદ છે એ શાંતિ ધારા છે. પણ નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં તો જે આનંદ છે એ આનંદ વિશેષ છે. બેન શ્રી સાથે ચર્ચા ચાલે આનંદનો પ્રશ્ન થાય. એવું એટલે એની મહાનતા બતાવી છે. વાત કરવામાં આનંદ છે એમ કરીને આનંદ અંદર કેટલો છે
બરાબર
એનો અંદાજ લેવો છે. હા, એટલે પરિણતિમાં એમ કે શાંતિ છે, સ્વવિકલ્પ દશામાં પરિણતિ ચાલે છે ત્યારે એમાં શાંતિ છે. પણ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે ત્યારે તો એમાં આનંદનો ઉભરો આવે છે, ઉફાન આનંદનો ઉભરો આવે છે, આહ્લાદરૂપ આનંદ આવે છે. એનું કોઈ જગતમાં તો કોઈ ઉપમા નથી, પણ એ રીતે સમજીને પણ એની મહત્તા આવે. અહીં તો એટલું લેવું છે કે આવું આત્માનું અનંત અનંત આનંદ સ્વરૂપ છે, એ સ્વરૂપને વિકલ્પની ભૂમિકામાં પણ એની મહાનતા સમજીને એનો મહિમા આવે તો જીવને આનંદ અનુભવ કરવા સંબંધિત પ્રયત્ન કરવાનો ભાવ રહ્યા કરે. અભિપ્રાય તો એનો ઘડાઈ જાય કે આ કરવા જેવું છે, આ જ કરવા જેવું છે. બાકી બધે દુઃખ દુઃખ ને દુઃખ છે, એક આત્મામાં જ આનંદ છે. અંદરમાં જ આનંદ છે, બહારમાં ક્યાંય આનંદ નથી, પણ આનંદ લેવા જતા દુઃખ છે. એ બરાબર એને સમજાય તો એનો અંદરની દિશાનો પ્રયત્ન ચાલે. એવા આનંદ સ્વરૂપ આત્માને તો ગ્રહણ કરતો નથી અને પર વસ્તુની તરફ દેખતા જ, એટલે પર વસ્તુ તરફ વલણ થતાં જ, બહિર્મુખ ભાવ થતાં જ 84 બંદીખાનું છે, કોઈને કોઈ જગ્યાએ ઉપજવાનું એ કારણ છે. ભાવે તું બહાર જાય છે તો દ્રવ્ય પણ તારે બહાર જ પરિભ્રમણ કરવાનો એનું ફળ છે. તેને બહુ રૂચિપૂર્વક સેવે છે, એમાં સુખ માની માનીને, એમાં આનંદ માની માનીને, ઘણી રૂચિથી એને સેવે છે. એવી વિપરીત રૂપ હઠ રીતિને અનુપમ માની માની હર્ષ પામે છે, બહુ મહત્તા કરે છે. જગતમાં જીવો બાહ્ય પદાર્થની પણ ઘણી મહત્તા કરે છે. જોયા અમારા મકાન, જોયા અમારા હીરા જવેરાતના દાગીના, જોયા રંગબેરંગી વસ્ત્રો, અનેક પ્રકારે એની મહત્તા કરે છે. કે એમાં અનુપમ માની માનીને હર્ષ પામે છે, અમારા જેવું કોઈને નથી. એવું અમે તો એવું કામ કરીએ કે અમારા જેવું કોઈ ન કરે. અમારા બધા પ્રસંગમાં અમે એવી નવીનતા લાવીએ. આમ કાંઈ ને કાંઈ પ્રકારે જીવને એ બધી વિપરીત રૂપ હઠની રીતિ છે, એમ કહે છે. એવી એ પરની રુચિ છે, એ મોટો વિપર્યાસ છે. સંસારી જીવના પરિણામમાં રાગ અને રાગના વિષયો તરફની જે રુચિ છે એ બહુ મોટી વિપરીતતા છે. તેને હઠથી, દુરાગ્રહથી, એનો દુરાગ્રહ છે, જીવને એનો આગ્રહ પીડ્યો છે અને હરખ માની માનીને સેવે છે. જે દુર્ગતિમાં જવાનું પ્રત્યક્ષ કારણ છે, આમ જ્ઞાનીની નજર આમ કામ કરે છે કે અરે, જે દુર્ગતિમાં જવાનું જ પ્રત્યક્ષ કારણ છે, એમાં હોંશને, એમાં રુચિને, ઉત્સાહ લાવી લાવીને એને જીવ સેવે છે. એનો એને રસ ચડી જાય છે કે હા, અમારે તો આમ છે ને, અમારે તો આમ છે. વિપરીતતામાં આટલો બધો રસ, હર્ષ માનીને સેવે છે, પામે છે. જેમ સર્પને હાર જાણી હાથ નાખો તો દુઃખ થાય ને થાય જ. જે કરંડિયામાં હાર મૂક્યો હોય, એ કરંડિયામાં કોઈ સુગંધને કારણે સર્પ આવીને દાખલ થઈ જાય, એને એમ કે આમાં હાર પીડ્યો છે, તો હારના હાર લેવા માટે હાથ લંબાવે તો એને કંઈ સર્પ કરડ્યા વિના એની ખબર હોય કોઈ નાખે પડો. પણ ખબર નહોતી માટે એનો ન કરડે એમ છે, ખબર નહોતી માટે એ સર્પ, એને ખબર હોત તો જ સર્પ કરડે ને, એને ખબર ન હોય તો એને એ સર્પ ન કરડે. ખબર થી કે વગર ખબર થી, તેમ અહિયાં અજ્ઞાનપણે પરની રૂચિથી જો પર પદાર્થને જીવ સેવે, તેમ રૂચિપૂર્વક પરને સેવવાથી સંસાર દૂર થાય ને થાય છે. કોઈ એમ કહે કે અમને ખબર નહોતી ત્યાં સુધી, ત્યાર સુધી અમે જે બધા કાર્યો કર્યા એમાં અમને ખબર નહોતી કે આનું ફળ આમાં આવે છે. તેથી કઈ એનું ફળ નહીં થાય એમ નહીં બને, એથી કઈ એવું નહીં બને કે એનું ફળ નહીં આવે, દુઃખ નહીં થાય. બહુ વિચારણીય વિષય છે કે રૂચિપૂર્વક પરને સેવાથી સુખ બુદ્ધિએ કોઈ પણ પર પદાર્થમાં સુખ બુદ્ધિ છે ત્યાં એની રૂચિ ઉત્પન્ન થયા વિના હરે, અને એનું ફળ દુઃખ આવ્યા વિના હરે. જો તારે વર્તમાનમાં દુઃખ જોઈતું નથી કે કોઈ પણ કાળે દુઃખ જોઈતું નથી તો દુઃખના કારણને મટાડ. ઉપદ્રવ થાય છે ત્યારે માણસ ઉપદ્રવને મટાડવા માટે સીધો હુમલો ઉપદ્રવ ઉપર કરે છે, પણ ઉપદ્રવનું કારણ ન જોવે તો કોના જેવું થાય? કે કૂતરાને કોઈએ લાકડી મારી તો કૂતરો લાકડીને બટકા કરવા માંડ્યો કે આ લાકડીએ મને દર્દ કર્યું, લાકડી વાગે એટલે એને દર્દ થયું, લાકડીને બટકો કરે. પણ કોણે મારી હતો તું જો, લાકડીને બટકા ભરવાથી કાંઈ નહીં મળે. એમ વર્તમાનમાં દુઃખ છે એનો અણગમો કરવાથી તને કાંઈ દુઃખ નહીં મટી જાય. મને આ દુઃખ ન જોઈએ, આવું દુઃખ મારે ન જોઈએ, મારે જરા પણ દુઃખ ન જોઈએ, એમ દુઃખ પ્રત્યે દ્વેષભાવ કરવાથી, દુઃખના પ્રસંગો પ્રત્યે દ્વેષભાવ કરવાથી કાંઈ દુઃખ નહીં મટે. દુઃખ તો પર પદાર્થને તે રૂચિપૂર્વક સેવા છે એને કારણે દુઃખ ઉઠ્યું છે. સંસાર દુઃખ નું મૂળ કારણ આ છે, રૂચિપૂર્વક પર પદાર્થ નું સેવન છે એ જ સંસાર દુઃખ નું કારણ છે. અહિયાં રૂચિ થાય છે ત્યાં ચેતે, સુખ બુદ્ધિ થાય છે ત્યાં એ જાગૃતિ લાવે કે આ જૂથમાં સાચ આમ કોઈ ક્ષેત્રે તો એને ચાણક ચડે છે કે મને કોઈ છેતરી જાય એ કેમ પોસાય, કેમ ચાલે. અહીંયા ક્ષણે ક્ષણે છેતરાય છે, આગળ પણ સારું લાગ્યું, આ ઠંડી ગરમી સારી લાગી, રાણું ઠીક છે, આ ઠીક છે, આ સારું છે, આ સારું છે. જૂઠમાં સાચ માન્યો એને ખબર નથી કે હું સારું છું. પરમાણુની કોઈ પર્યાયને ખબર છે કે હું સારો કે હું ખરાબ, એ પ્રશ્ન નથી. આ જીવ માત્ર એમાં કલ્પના કરે છે, કલ્પના કરે છે સુખની, સુખ બુદ્ધિએ એને રુચિ ઉત્પન્ન થઈ જાય છે, અને રુચિ ઉત્પન્ન થતા એને સંસારના નવા નવા દુઃખ અનિવાર્યપણે ઉત્પન્ન થયા વિના હરે ને. એક બીજો દ્રષ્ટાંત આપે છે અહીંયા, જેમ કે એક નજરબંધી વાળો પુરુષ એક નગરમાં એક રાજાની પાસે આવીને રહ્યો, કેટલાક દિવસ પછી રાજા મરણ પામ્યો. એ માણસ થોડા દિવસ નવો આવીને કઈ થયું હોય તો એના ઉપર શંકા થાય કે એને આવતા વેત કઈ કર્યું. દ્રષ્ટાંતમાં એમ લીધું છે કે કેટલાક દિવસ એ રહ્યો, પછી રાજા મરણ પામ્યો, રાજાનું આયુષ પૂરું થવાનું છે, રાજાનું મૃત્યુ થઈ ગયું. ત્યારે તે પુરુષે રાજાને મર્યો ન જણાવ્યો, રાજાના સંગમાં રહેતો હતો. રાજા મરી ગયો એ કોઈને ખબર નહોતી, એને લોકોને ન જણાવ્યું કે રાજા મરી ગયો છે. તેણે રાજાને તો ઘણો ઊંડો દાટી, ઉપર માટી દાબી, બીજાને ખબર ન પડે એવી જગ્યા કરી, નજરબંધી વડે કાષ્ટના રાજાને દરબારમાં બેસાડ્યો, લાકડાના પૂતળાને રાજા જેવું બનાવીને દરબારમાં બેસાડ્યો. નજરબંધીથી સર્વને તે સાચો ભાષે, જે કોઈ રાજ દરબારમાં આવે એ બધાની નજરબંધી કરે, બધા એમ જ માને કે રાજા જ બેઠો છે, મરી ગયો એ કોઈને ખબર નથી. આકાર જોઈને બધાને એવો ભાસ થાય, આ ભાસ થાય કે રાજા બેઠો છે. જ્યારે કોઈ રાજાને પૂછે, વાતચીત કરે, ત્યારે તે નજર માનનાર પુરુષ જવાબ આપે, પોતો વાતચીત કરે તો ઓલો પેલો માણસ જવાબ આપે, લોકોને ખબર ન પડે કે આ રાજા બોલે છે કે પેલો માણસ બોલે છે. ત્યારે લોકો જાણે કે રાજા બોલે છે. આવું ચરિત્ર તેણે દ્રષ્ટિબંધીથી કર્યું. આ પ્રકારનો ખેલ લોકોની દ્રષ્ટિ બાંધીને કર્યો. ત્યાં એક પુરુષ જંગલની બુટ્ટી માથા ઉપર નાખીને આવ્યો, તે બુટ્ટીના બળથી તેની દ્રષ્ટિ બંધાણી નહીં. આ બધી ઔષધિઓ થાય છે, આવી વિદ્યાઓ પણ હોય છે, આવી ઔષધિઓ પણ હોય છે. ત્યારે તે પુરુષ લોકોને કહેવા લાગ્યો કે અરે કુબુદ્ધિજનો, કાષ્ટને પ્રત્યક્ષ દેખીએ છીએ, કાષ્ટનો રાજા પ્રત્યક્ષ દેખવામાં આવે છે, તમે તેને સાચો રાજા જાણીને સેવો છો, ધિક્કાર છે તમારી તમારી સમજણને. આ તો ચોખ્ખો લાકડાનો રાજા બેસાડ્યો છે, તમે બધા સાચો રાજા માનો છો, આ તે કઈ જાતની તમારી સમજણ છે? એ જેટલું દેખત રીતે ભૂલવાળું છે બસ એવું છે એમ કેવું છે, તેવી રીતે જે આ સર્વ સંસારીઓ છે તેમની દ્રષ્ટિ મોહથી બંધાણી છે. નજરબંધી જેવી વાત છે, મોહની નજરબંધી છે. જળ પદાર્થો તને ઠીક લાગે છે, જળ પદાર્થોમાં તું તારી અનુકૂળતાઓ જુએ છો, જળ પદાર્થ તને સુખનું કારણ લાગે છે, એ મોટી દ્રષ્ટિ બંધાણી છે. આમ છે, વાસ્તવિકતા એ કોઈ જળ પર્યાયમાં સુખનું નામ નિશાન ગંધ માત્ર પણ નથી. એટલે તો એમ સમજાવે છે, માણસ મીઠાઈ ખાય છે દૂધની, 8 કલાકે વિષ્ઠા થાય છે, પાછો એ ખાતરમાં જાય છે, ગાય વખર કરે છે, વળી પાછું એમાંથી દૂધ થાય છે, એના એ પરમાણુ છે. ગાય ઓખર કરે છે,
નિષ્ઠાનો
આહાર કરે, વળી પાછા દૂધ નું એ પ્રમાણુ દૂધ ની પર્યાય ધારણ કરે, વળી એમાંથી ગુલાબજાંબુ બને, વળી એમાંથી નિષ્ઠા બને. નિષ્ઠાની પર્યાય જોવે તો એને ઘૃણા થાય છે, ગુલાબજાંબુ ની પર્યાય જોવે તો એને આકર્ષણ થાય છે. એ બે માંથી એકે પર્યાયમાં સુખ દુઃખ છે એમ તો તને સુખ ની કલ્પના થાય કે દુઃખ ની કલ્પના થાય, પણ ત્યાં શું છે, સુખ કે દુઃખ છે કઈ? જે જળ પરમાણુ જળ છે ચૈતન્ય પોતે એને સ્વ માનીને સેવે છે. શરીર જરા ઠીક લાગે તો એને એમ થાય બરાબર છે, મારું વજન વધ્યું, ઘણી સુખાકારી છે, પહેલું સુખ તે જાતે નિર્યા, ઠીક. તારી જાત છે નહીં એમ કે છે, તારી જાત ચૈતન્ય, અને તું જળને પોતાની જાત માને છે. એ લાકડાના રાજાને સાચો રાજા માનવા જેવું છે, શરીરને આત્મા માને છે અથવા શરીરને પરને સ્વપણે જાણીને સેવે છે, એ લાકડાના રાજાને સાચો રાજા માનવા જેવી ભૂલ છે. એવડી ને એવડી જ ભૂલ છે, એમાં કે બીજી ઓછી ભૂલ નથી. પરને પોતારૂપ માની સેવે છે, પરમાં ચેતનાનો અંશ પણ નથી, એ જળ રચકણોમાં ક્યાંય ચૈતન્યનો અંશ નથી. જળ અને ચેતનના સ્વભાવમાં એકદમ વિરુદ્ધપણું છે. એક જળ અને એક ચેતન બે પદાર્થના માં સ્વરૂપમાં સ્વરૂપ વિરુદ્ધતા જ ઘણી છે. એમાં ચેતનનો અંશ પણ નથી. જેને જ્ઞાન થયું છે, એવું જેને જ્ઞાન થયું છે તે એમ જાણે છે કે આ કુબુદ્ધિ સંસારી જનો જળમાં પોતારૂપ કરીને માને છે, દુઃખ સહે છે. આ કુબુદ્ધિ સંસારી જનો, કુબુદ્ધિ એટલા માટે કે દુર્ગતિમાં જાય છે, પોતાનું અહિત કરે છે, પોતે જ પોતાનું અહિત કરે છે. કોઈ બીજો પોતાનું અહિત કરી શકે એ વસ્તુ સ્વરૂપ વસ્તુના સ્વરૂપમાં એ વાત નથી. પોતાની કુબુદ્ધિથી સંસારી જનો જળમાં પોતારૂપ કરીને માને છે, જળમાં પોતારૂપ કરીને માને છે, જળને જ પોતારૂપે માને છે, દુઃખ સહે છે, અને એના ફળમાં એ દુઃખને સહન કરે છે, દુઃખને પામે છે. જેમ પારકી ચીજ કોઈ લે અથવા માલિક બનવાનો હક રાખે તો એને ગુનો ગણવામાં આવે છે, અહીંયા પણ એમ કે છે કે આ જળ છે એ તો પર છે, એનો એને એમાં તું માલિકી કરવા જાય છે તો અહીંયા વિતરાગી કાનૂન તૂટે છે, કાયદાનો ભંગ થાય છે, એની સજા 84ના બંદીખાના છે, એની જ સજા છે ઓટોમેટિક. કોઈ ત્યાં કોર્ટ કચેરી ઊભી કરવાની જરૂર નથી અને સજાના કાગળિયા બનાવવાની જરૂર નથી. જગતનો વ્યવહાર કાગળિયા ઉપર ચાલે છે, કુદરતનો વ્યવહાર એના સ્વભાવથી ચાલે છે. કાલે બહુ સરસ ચર્ચા છે, કુદરતનો સ્વભાવ છે, ભાવના ઉપર આપણે 21મો બોલ છે ને, ભાવના ફરે નહીં, 14 બ્રહ્માંડ ફરે પણ ભાવના ફરે નહીં. તો મોક્ષો હજી તો જ્ઞાની થયો નથી, તો ભાવનામાં ઊભો છે, તો વિકલ્પમાં ઊભો છે, એના પરિણામમાં એટલું બધું બળ છે. પ્રશ્ન એ હતો કે 14 બ્રહ્માંડથી વધારે બળવાન એને બતાવવામાં આવ્યું. આ પ્રશ્ન તો કુદરતની જ વ્યવસ્થા છે. જેમ કોઈ વિભાવ પરિણામ કરે છે તો એમાં કેટલું બળ છે, કે પુણ્યના પરિણામ કરે તો એક પરિણામમાં 16મા સ્વર્ગનો ટાંકો બાંધે, દૈવી સંપત્તિ હોય. કુદરતની વ્યવસ્થા વિભાવમાં એવી છે, અહીંયા વિરાગ ના કરે એક ક્ષણના પરિણામમાં નરકનો ટાંકો બાંધે, અહીંયા ચક્રવર્તી હોય, દોમ દોમ સાહેબી હોય, છે કોઈ એમ પડકારો કરે તો 50 જણ જી હજુર જી હજુર જી હજુર જી હજુર કરવા. આયુષ પૂરું થાય એક ક્ષણની અંદર. રાડ નાખે તો સાંભળનારની મોત થઈ જાય એવી વેદના છે રાડ નાખે. આટલો બધો તો વિભાવ પરિણામના ફળ અનિવાર્ય છે, એને કોઈ રોકી શકે છે? શ્રેણીક મહારાજ તીર્થંકર નું ગ્રહ છે, રોકી શકે છે કે નરકનું ક્ષેત્ર એને ન હોય એમ ચાલે? જો એ વિભાવના ફળ અનિવાર્ય છે તો આ તો સ્વભાવની ભાવના છે, એનું ફળ પણ એવું જ અનિવાર્ય જ હોય શકે, એમાં બીજું શું હોય શકે? જેને સ્વભાવમાંથી ભાવના ઊભી થઈ, સ્વભાવને લક્ષે ભાવના ઊભી થઈ, અંદર સ્વભાવમાંથી પોતાને ભાવ પોતાને ભાવે છે, ચાહે છે, ઈચ્છે છે, એવી જેને સ્વભાવની અનન્ય રૂચિવાળી ભાવના છે, એને સ્વભાવ પ્રગટ ન થાય એ કેમ બને, આ પ્રશ્ન છે. પ્રગટ કેમ થાય એ પ્રશ્ન ક્યાં છે, પ્રગટ કેમ ન થાય એ પ્રશ્ન છે. થાય 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 એમ કહે છે કે જળમાં પોતારૂપ કરીને માને છે, દુઃખ સહે છે, જ્ઞાન થયું છે એમ જાણે છે કે દુઃખ એને કેમ થયું છે, કે જળ પદાર્થમાં જળની રૂચિ એને ઘણી સેવી છે, સંયોગો તો પૂર્વકર્મને કારણે આવીને ગોઠવાય છે, સંયોગોના પુખ્તાબાજની જેમ સંયોગો ગોઠવાય છે, એ પૂર્વકર્મને કારણે આવીને ગોઠવાય છે. આ જીવને રસ ચડી જાય છે કે મને આમ મળ્યું, મારી પાસે આમ છે, મારે આમ થયું, આમ થયું, આમ થયું, કુટુંબ વધી ગયું, પરિવાર વધી ગયો, પૈસા વધી ગયા, સત્તા વધી ગઈ, ચારે બાજુથી બધું વધવા જ મળ્યું છે, કહે છે કે ભાઈ તારે એ બધામાં જે રૂચિ વધી છે એમાં સંસાર વિધો છે એ તને ખબર નથી. આગળ લીધું ને કે જાણે છે તો પણ પ્રતીતિ કરતો નથી, એક વાત આવી ગઈ બરોબર. આવું તો જાણે છે શ્રી ગુરુ 19મી પાને શ્રી ગુરુ વારંવાર સારભૂત એવો સાચો ઉપદેશ કહે છે. પેરેગ્રાફમાં ત્રીજી લીટી પોતે પણ જાણે છે, 19મી પાને પદ છે ને, શ્રી ગુરુ વારંવાર સારભૂત એવો સાચો ઉપદેશ કહે છે, પોતે પણ જાણે છે, છતાં અવિદ્યાનું એવું આવરણ છે, કે છતાં અવિદ્યાનું એવું આવરણ છે, એટલે ગાઢ અજ્ઞાન છે, પોતાને ગાઢ અજ્ઞાન છે કે તે વડે જૂઠને સાચ માની રહ્યો, એની ભ્રમણા હજી ગઈ નથી એમ કહેવાય છે. જાણીને જો ભ્રમણા એની છૂટી જાય, જળ ને જળ અને ચેતન ને ચેતન એવી ચોખ્ખી દ્રષ્ટિ થઈ જાય, તો એને વાંધો નથી. નહીતર જાણેલું એ જાણેલું ખરેખર
નથી.
બાળક 100 રૂપિયાની નોટ ને 100 રૂપિયાની જે પદાર્થ જેવો છે એવો જાણે છે, પણ એની કિંમત આવી એ બીજી વાત છે. એમ અહીંયા જાણીને એને આત્માના સ્વરૂપને જાણીને એને મહિમા આવ્યો. જળ અચેતન છે ને એમાં સુખ દુઃખ નથી એમ જાણીને એનો મહિમા ગયો. આવ્યો તો એ ગયો, આ સવાલ છે. એની સુખ બુદ્ધિમાં ફેર પડ્યો, પરમાં સુખ બુદ્ધિ હતી એ તૂટી, સ્વરૂપમાં સુખ છે ત્યાં સુખ બુદ્ધિ થઈ, સ્વરૂપમાં રહેલા અનંત ચૈતન્યની સમૃદ્ધિને જોઈને એની રુચિ થઈ, જગતની સમૃદ્ધિની રુચિ એને ટળી. આ બધો પ્રકાર તો આવવો જોઈએ. એ પ્રકારમાં ન આવે જીવ તો એને જાણ્યું નહીં જાણ્યું બધું સરખું જ છે, એમાં કઈ ફેર નથી, કોઈ જાતનો ફેર નથી. જળમાં પોતારૂપ કરીને માને છે, દુઃખને સહે છે, ધિકાર છે એમની સમજણને. દુઃખદાયક જૂઠી હઠને સુખદાયક જાણીને સેવે છે, જે પરિણામ એ હઠથી કરે છે એ દુઃખદાયક છે, છતાં હઠથી કરીને એને સુખદાયક જાણીને એને હઠથી કરે છે. ફરી ફરીને સુખદાયક જાણ્યું છે એટલે એની હઠ કરે છે. દુઃખદાયક ને સુખદાયક જાણે, આખું ઉલટું સુલટું છે. અનેક દ્રષ્ટાંત આપ્યા છે એમાં. જેમ કે કોઈનો જન્મ થયો, એક સમ્યજ્ઞાન દીપિકામાં બહુ દ્રષ્ટાંત છે, એવી રીતે આમાં પણ દ્રષ્ટાંત ઘણા છે. અનુભવને સમજાવવો છે ને, મિથ્યા અનુભવને પણ સમજાવવો છે અને સમ્યક અનુભવને પણ સમજાવવો છે. જેમ કે કોઈનો જન્મ થયો, જન્મથી જ આંખ ચામડીનો લપેટો ચાલ્યો એવો જન્માંધ છે કોઈ, પણ કેવી જ રીતનો જન્માંધ છે કે અંદર આંખમાં કોઈ ખોટ નથી, ઉપર કોઈ ચામડીનો પડ આવી ગયું છે એ જાતની ખોટ છે. જન્મથી જ આંખ ઉપર ચામડીનો લપેટો ચાલ્યો એવો, અંદરમાં આંખનો પ્રકાશ જેવોને તેવો છે. અંદરમાં કોઈ આંખની અંદર બીજી ખોડખા પણ નથી. બાહ્ય ચર્મના આવરણથી પોતાનું શરીર પોતાને દેખાતું નથી. ચામડી બારમાં ડોળા ઉપર છે એટલે એને પોતાનું શરીર પોતાને દેખાતું નથી. જ્યારે કોઈ તબીબ મેળો, તેણે કહ્યું કે આની અંદર જ્યોતિરૂપ પ્રકાશ છે. જ્યારે કોઈ તબીબ મળ્યો એટલે એ જ આંખનો ડાક્ટર અહીંયા લઈ લેવો, તેણે કહ્યું કે આની અંદર જ્યોતિરૂપ પ્રકાશ છે, આંખ સારી છે. તેણે જતન કરીને ચામડીનો લપેટો દૂર કર્યો, જતન કરીને એટલે આંખને નુકસાન ન થાય એ રીતે ઉપરની ચામડી એણે કાઢી નાખી. ત્યારે પોતાનું શરીર પોતે જ દીઠું તથા બીજું પણ તે દેખવા લાગ્યો. એ પ્રમાણે જ્ઞાન દર્શનના નયનો અનાદિકાળથી અવરાયેલા થઈને ચાલ્યા આવે છે, તેથી તે પોતાના તેણે પોતેથી પોતાના સ્વરૂપને ન દીઠું. શું કહે છે કે જ્ઞાન દર્શન જેનો જાણવાનો સ્વભાવ છે, જે માણસને બે નેત્ર છે, એ જ્ઞાનને દર્શનના બે નેત્ર લીધા છે. દર્શન ઉપયોગ એમ જ્ઞાન દર્શન છે, એમાં જાણવાનો સ્વભાવ છે, જાણપણું એમાં દેખવાપણું જાણવાપણું છે, પણ પોતાને ન જાણે એ પ્રકારનું એને આવરણ છે. ભારે વિચિત્રતા છે. જ્ઞાન દર્શન જાણે દેખે છે અને પોતાને જ જાણે દેખે નહીં. પેલા દ્રષ્ટાંતમાં તો શું છે કે આંખ આડો લપેટો છે એટલે ન તો પોતાના શરીરને જુએ છે કે ન તો કાંઈ બીજા પદાર્થને પણ જુએ છે. જ્યારે પડદો દૂર થયો ત્યારે પોતાને પણ જોયો એને બીજાને પણ જોયા. અહીં તો કહે છે કે તારો જ્ઞાન દર્શનથી તું બીજાને જાણે છો એવો તો બધો વ્યવહાર ચાલે છે. એટલે જાણવાનો તો તારો બરાબર જે કાર્ય છે ઉપયોગ છે એ બરાબર ચાલે છે, પણ એને અનાદિથી એવું આવરણ છે, ભાવ આવરણ છે, સ્વાનુભૂતિ આવરણ એને કહ્યું છે પંચાધ્યાયીમાં. એને સ્વાનુભૂતિ આવરણ, પોતાનો પોતે અનુભવ ન કરે, વિચાર કરે જ્ઞાનમાં કે હું આત્મા જ્ઞાન સ્વરૂપી છું તેથી મને જ્ઞાન થાય છે. જાણવારૂપ જ્ઞાન, જાણરૂપ જ્ઞાન મને થાય છે, મારો ભાવ છે એવું એ જાણે, છતાં એવું અનુભવે નહીં. જ્ઞાનની અનુભૂતિ નથી કરતો. જાણે તો છે, એટલું જાણવા તો મળે છે કે નહીં? અજ્ઞાન દશામાં એટલું જાણવા મળે છે કે મારામાં જ્ઞાન છે, મારામાં જ્ઞાન હોવાથી હું જાણું છું, જો મારામાં જ્ઞાન ન હોય તો હું જાણું કેવી રીતે? આ બધું જે જાણું છું એનું કારણ કે મારામાં જ્ઞાન રહેલું છે. આ બુદ્ધિનો વિષય છે કે નહીં? મારી બુદ્ધિ આમ કામ કરે છે, અમારી બુદ્ધિ આમ કામ કરે છે, જ્ઞાનનો જ પર્યાય છે. પણ એને સ્વાનુભૂતિ આવરણ છે, એ જ્ઞાનમાં જે અનુભવ કરવાનો ભાવ છે એ પરનો અનુભવ કરવામાં એવી રીતે રોકાયેલો છે, પરનો અનુભવ કરી શકતો નથી, પરને જ્ઞાન અનુભવી શકતું નથી, જાણી શકે છે અનુભવી શકતું નથી, છતાંય એવી રીતે પરના અનુભવમાં રોકાયેલો છે અનુભવ કરવાનો એનો ભાવ કે એ સ્વનો અનુભવ નથી કરતો. જો સ્વનો અનુભવ કરે તો પરનો અનુભવ થઈ શકતો નથી એવું જ્ઞાન ચોખ્ખું થાય. પણ પરનો અનુભવ થઈ રહ્યો છે અને પરનો અનુભવ કરી રહ્યો છો એ પ્રકારમાં સ્વાનુભવ થઈ શકે નહીં, એ જ એને આવરણ છે. પરાનુભવનું આવરણ છે એને, એટલે સ્વાનુભૂતિ એને થતી નથી. આવરણ થવાનું કારણ સુખ બુદ્ધિ છે, પરના અનુભવમાં એને સુખ છે ને દુઃખ છે એની અભિપ્રાય જૂઠો છે, અભિપ્રાય ખોટો છે. એક જગ્યાએ ગુરુજી વાત કરે છે કે સ્વનો આશ્રય કરવો એટલે શું, કે લક્ષ્મા અભિપ્રાયમાં જે સ્વરૂપ છે તે હું એમ રહેવું, એનું નામ સ્વ આશ્રય છે. ભાષા ગોઠવે છે. માટે દ્રવદ્રષ્ટિ કરી વચનામૃત છે 353 એના ઉપર વચન છે. માટે દ્રવદ્રષ્ટિ કરી અખંડ એક જ્ઞાયક રૂપ વસ્તુને લક્ષમાં લઈ તેનું અવલંબન કરો, તે જ વસ્તુના અખંડ એક પરમપરિણામી ભાવનો આશ્રય છે. શું કીધું? વસ્તુનો આશ્રય એટલે શું એની અહીંયા વ્યાખ્યા કરી છે કે દ્રવદૃષ્ટિપૂર્વક અખંડ એક જ્ઞાયક વસ્તુને લક્ષમાં લઈને આ હું એમ જે અવલંબન આવે છે એનું નામ પરમ પારિણામી ભાવનો આશ્રય છે. એના ઉપર એક વાત કરે છે કે ત્રિકાળ શુદ્ધ નિજ જ્ઞાયક પરમ ભાવને પર્યાય અને ગુણભેદથી રહીત અભેદપણે લક્ષ્યગત કરવો, અભેદપણે લક્ષ્યગત કરવો, આમાં એનો ભાવ છે જે કહેવા માંગે છે. પોતે છે ને એટલે અભેદપણે લક્ષ્યગત કરવો તેનું જ અભિપ્રાયમાં સતત અવલંબન રાખવું, કેમ કે ઉપયોગમાં સતત અવલંબન નહીં રહે. અભિપ્રાયમાં તેનું જ સતત અવલંબન રાખવું તે જ વસ્તુના અખંડ એક પરમ પારિણામી ભાવનો આશ્રય છે. આનું નામ આશ્રય છે. આશ્રયનો અર્થ શું? પણ કે અભિપ્રાયમાં અભેદપણે એ લક્ષ્યગત રહે, એની પોતે જ છે એમ અભેદ ભાવે એનું લક્ષ્ય રહ્યા કરે, એવો જે અભિપ્રાય સતત એને એનું અવલંબન કહેવામાં આવ્યું છે, એને અવલંબન વર્તે છે. આ શરીર તે હું એવું અવલંબન વર્તે છે. આમ ઉલટું લઈએ તો, ઉલટું પરિણમન વિચારીએ તો શરીર તે હું એવું અવલંબન વર્તે છે. તો શરીર તે હું એમ શરીર અન્ય હોવા છતાં, ભેદરૂપ પરદ્રવ્ય હોવા છતાં એની સાથે અભેદપણાનો ભાવ રહે છે લક્ષમાં અને અભિપ્રાયમાં સતત રહે છે. બસ એને પરાશ્રય કહેવામાં આવ્યો. એ પરાશ્રય છે. એમાં એમાં વિકલ્પ ક્યાં છે? વિકલ્પ વગર ચાલે. પરિણમન સીધું જ કામ કરે છે એવું આત્મા સંબંધી. એનું નામ પરમ પારિણામી ભાવનો આશ્રય છે. અને તેનાથી અનંત ગુણોની નિર્મળ દશાના અંશો જે તે ગુણોમાં સંભવિત હોય તેવા ઉત્પન્ન થાય છે. કેમ કે બધાને એક સરખા નથી થતા. કોઈને જ્ઞાન વિશિષ્ટ, કોઈને બીજા ગુણની વિશેષતા, કોઈને પુરુષાર્થની વિશેષતા, એમ ફેર પડે છે. એ આશ્રયશો એની વ્યાખ્યા કરી છે. આશ્રય એટલે શું? અંદરમાં સ્વરૂપનો પરમ પરિણામી ભાવનો આશ્રય એટલે શું? આ વાત સમજાવી છે કે અભેદપણે પોતાને લક્ષ્યગત કરતા તેનું જ અભિપ્રાયમાં સતત આ હું એમ અવલંબન રહેવું. અભિપ્રાયમાં, વિકલ્પમાં નહીં, ઉપયોગમાં નહીં, અભિપ્રાયમાં રહેવું, એનું નામ આશ્રય છે. જેમ અહીંયા ઊંધું છે એના ઉપરથી સૌ સમજી લેવું. અહીંયા તો મંથનમાં લેવો જેવો વિષય એ છે કે જ્ઞાન દર્શનના બે ચક્ષુઓ છે તારી પાસે. એ જ્ઞાન દર્શનના ચક્ષુઓ જગતના પદાર્થોને જાણે છે, પણ કોઈ એવું આવરણ છે એટલે કે તું એ જ્ઞાન દર્શનના ચક્ષુઓને પરપદાર્થોને જાણવા ઉપરાંત તું એની પાસેથી એક એવું કામ લે છો કે જે પરપદાર્થને જાણતા પરપદાર્થનો અનુભવ પણ હું કરું છું, એવું એક કામ લે છે કે જે થઈ શકતું નથી. જે પરપદાર્થનું અનુભવન થઈ શકતું નથી. બસ એ જે પરપદાર્થની પરની મિથ્યા અનુભૂતિ છે એ જ સ્વાનુભૂતિમાં આવરણ છે. ભાવ આવરણ એ જ છે, બીજું કોઈ આવરણ નથી. વેદનની ખરેખર તો શું છે કે વેદનની અંદર આવે છે એ ઊંધું વેદવાની પદ્ધતિથી પરિણમે છે. ખરેખર તો એને જણાય જ છે. પર પદાર્થ એને વેદાતો નથી, પણ પર પદાર્થ એને જણાય જ છે. પણ એણે એ પદ્ધતિ ક્યારે એ અંગીકાર કરી નથી, એ પદ્ધતિમાં આવ્યો નથી. એટલે એ પર પદાર્થ વેદાતો નથી, પણ પર પદાર્થ જણાય છે. દ્રાક્ષને જીભ ઉપર આવતા એનો એનું સ્વાદ આસ્વાદાતો નથી એમ કે છે, જણાય છે. એનો જે ખાટો ને મીઠો એવો જે મિશ્ર સ્વાદ છે દ્રાક્ષની અંદર, આ દ્રાક્ષ ખાટી મીઠી છે, તો એ જ્ઞાન થાય છે જીવને. ફક્ત એનું જાણવું થાય છે, વેદવું નથી થતું, થઈ શકતું નથી. પણ જ્ઞાનને એણે એ રીતે જોયું નથી. અવલોકન કરીને જોવું છે, આ જોવું છે. એણે જ્ઞાનને એ રીતે કદી જોયું નથી કે આ જ્ઞાન પરનો આસ્વાદ લઈ શકે કે ન લઈ શકે. લઈ શકે એમ સમજીને જ ચાલ્યો છે, ન લઈ શકતો હોવા છતાં બસ એવી કલ્પનાને જ વેદે છે. ખરેખર તો હું આનો સ્વાદ લઉં છું એવી કલ્પનાને વેદે છે, એવા રાગને વેદે છે. વસ્તુતા એ પૂતગળ રજકણને વેદી શકે નહીં, આત્મા જ્ઞાન એને વેદી શકે જ નહીં. આ વસ્તુ સ્થિતિ છે. ગુરુદેવ કહેતને કહેતા ને કે પૂરણપોળીને આત્મા ખાઈ શકતો નથી, આત્માને લાડવાને આત્મા ખાઈ શકતો નથી. એનો અર્થ જે છે એ અશક્ય ને અસંભવિત છે. પણ એવું જે અનુભવન છે કે હું લાડવાનો અનુભવ કરું છું, હું પૂરણપોળીનો અનુભવ કરું છું, દ્રાક્ષના સ્વાદનો અનુભવ કરું છું, એને આ જ્ઞાનના અનુભવને રોકે છે. એ પ્રકાર એના જ્ઞાનના અનુભવને રોકે છે. અને જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનનું અનુભવન કરવાનો છે પાછો. પણ સીધો ઊંધો પડે છે, જ્ઞાનનો અનુભવનો પર્યાય સીધો ઊંધો જ થાય છે, ઊંધો જ પ્રગટે છે. એટલે એને જ્ઞાનાનુભૂતિ થતી નથી. આ એને આવરણ છે. પરનો અનુભવ એ જ એને સ્વના અનુભવ માટે બાધક અવરોધક પ્રતિબંધક કારણ છે, બીજું કાંઈ નથી. કોઈ બીજું એને અંદરમાં આવીને નુકસાન કરી જાય એવું નથી. અંદરમાં તો એ પોતે જ પોતાને નુકસાન કરે છે. કોઈ બીજો આવીને એને કઈ ઊંધે રસ્તે લઈ જાય છે, કોઈ કર્મનો ઉદય એને ખેંચી જાય છે, એ વાતમાં કાંઈ માલ નથી. પોતે જ પરના આસ્વાદમાં ભ્રમણાએ કરીને પીડ્યો છે, ભ્રમણામાં પીડ્યો છે બસ. માન્યતા અને અનુભવ બે વિપરીત જ છે. અનુભવ છે તો એ પ્રમાણે છે, પણ એને એને તો એમ અનુભવ કલ્પના છે ને કે હું બરાબર દ્રાક્ષ ખાઉં છું મને સારી લાગે છે, મને સુખ લાગે છે, મને આનંદ લાગે છે. એ તો થાય જ છે કે વસ્તુ બદલી જાય. કોઈ ઉલટી સુલટી કલ્પના કરવાથી વસ્તુ થોડી બદલી જાય. હીરાને કાચનો કટકો માને એટલે હીરો કઈ કાચ થઈ જાય, અને કાચને હીરો માને એટલે કઈ હીરો થઈ જાય, એ તો બનવાનું નથી. વસ્તુ તો જે છે એ છે, માન્યતાની પાયામાં ભૂલ છે. માન્યતાની ભૂલ છે એટલે એની સમજણમાં પણ ભ્રમણા તો છે કે આ મને ઠીક છે એવી સમજણ તો કરે છે, આ મને ઈષ્ટ છે, આ મને સારું લાગે છે. માન્યતા સહિત એના જ્ઞાનમાં ભ્રમણા તો છે કે આ મારા માટે સારી ચીજ છે, એમ છે કે નહીં. આ પોઈન્ટ વિચારવા જેવો છે. આમાં આવશે અનેક જગ્યાએ આ વિષયની સૂક્ષ્મતા આવશે. એ પ્રમાણે જ્ઞાન દર્શનના નયનો અનાદિ કાળથી અવરાયેલા થઈને ચાલ્યા આવે છે. અવરાયેલા થઈને આવે છે એનો અર્થ આ છે. શું છે કે શું કરીએ, અમારા જ્ઞાન ઉપર કાંઈક એવું આવરણ છે એટલે અમે અમારા આત્માને ભાળી શકતા નથી, અમારા આત્માને અમે જાણી શકતા નથી, અનુભવી શકતા નથી. કાંઈક આવરણ પડ્યું છે, હવે આવરણ ખસે તેથી અમને કાંઈક અમારું કામ થશે એવું લાગે છે. આવરણ ખસે એના માટે આ બધો સ્વાધ્યાય ને આવું બધું કાંઈક કરીએ એમ નહીં. એ આવરણ છે એ પોતે સમયે સમયે આવરણના કાર્યને કરે છે. આવરણ પડ્યું છે એ તો ઠીક વાત છે, પણ તું પ્રતિ સમય તારા જ્ઞાનના અનુભવને આવરિત કરવાનું કાર્ય કરે છે એનું શું? એના ઉપર તો તારે કંઈક જાગૃતિ આવવી જોઈએ કે ના આવવી જોઈએ. નુકસાન જાય છે એમ ખબર પડે તો ચેતે નહીં તો એને નુકસાન જાય છે ખબર નથી પડી. સીધી વાત છે કે દર્શન પરિચય છે, પણ અહીં તો અનુભૂતિનું આવરણ લેવું છે. દર્શન પરિચય તો શું છે, જે મૂંઝવણ થાય અને એ દર્શન પરિચય છે. પોતે અંદરમાં પ્રયત્ન કરવા જાય, પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળે, સફળતા ન મળે ત્યારે એ મૂંઝવણ થઈ જાય, એનું નામ દર્શન પરિષદ છે. 23મા વર્ષમાં દર્શન પરિષદનો પત્ર છે શ્રીમદજીનો. આકુલિત થાય છે 23મા વર્ષમાં. નંબર છે હે શ્રી શ્રી એટલે પોતે, હે શ્રી ભગવાન પોતે પોતાને કહે છે. તમે શંકારૂપ ભમળમાં વારંવાર વહો છો તેનો અર્થ શું છે? શા માટે તમને શંકા પડે છે તમારી? નિસંદેહ થઈને રહો અને એ જ તમારો સ્વભાવ છે. હે અંતરાત્મા, એક એક પેરેગ્રાફ એવી રીતે લીધું. તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે. આ અંતરાત્મા એમ કહ્યું એને, કોને? બહિરાત્માને. તમે શા માટે શંકાના વમળમાં ગૂંચવાવ છો ને અટવાવ છો? નિસંદેહ રહો ને નિસંદેહપણે રહ્યો તમારો સ્વભાવ છે. તો પોતે ને પોતે કહે છે કે હે અંતરાત્મા, આ વાત તમે બરાબર સાચી કહી છે. કારણ કે અવળું સમજવામાં તો આવે જ છે. નિસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે, તથાપિ સંદેહના આવરણનો કેવળ ક્ષય જ્યાં સુધી કરી શક્યો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા પ્રાપ્ત રહે છે, અને તે કારણથી અમને પણ વર્તમાન દશા એવી છે. ઓકે, હે શ્રી, તમને જે કાંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરો. પોતે પોતે ઉપદેશ આપે પોતાને. હે અંતરાત્મા, વર્તમાન આત્મદશા જોતા જો પરમ સત્સમાગમ પ્રાપ્ત થયો હોય અને તેમના આશ્રયે વૃત્તિ પ્રતિબંધિત પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવ છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી, અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થવો મહાકઠણ છે. હે શ્રી, તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણું છે એમાં સંશય નથી. પોતે પોતે પાછા સ્વીકાર કરે છે, પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગત કાળમાં પણ તમને એમ જ દેખાતું હોય કે સત્સમાગમ મળે એવું અત્યારે કાળ નથી એમ, તો તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. એ અંતરાત્મા, તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઈચ્છે છે. હવે બોલો, સામાન્ય સત્સમાગમ એટલે મુમુક્ષુનો સમાગમ, પેલો જ્ઞાનીનો સમાગમ. એ
બરાબર,
અમને જ્ઞાનીનો સમાગમ ન મળે તો જે એવા મુમુક્ષુ હોય એના સમાગમમાં રહો. તો કે ત્યાં અમને થોડીક તકલીફ છે. શું કે તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ ઈચ્છે કરવા ઈચ્છે છે, એ અમને પૂછપૂછ કરે છે. અને અમારી આજ્ઞા એ પ્રવર્તનું કલ્યાણ રૂપ જાણી એમ જાણી વશવર્તી પણ એ વર્તા કરે છે ને અમને અનુસરવા માંડે છે. હા, તમે અમને આવું સમજાવો છો, તમે જેમ કહેશો અમે તો તમારી આજ્ઞા એ વર્તવાના છીએ. હવે તો જેથી અમને તેમના સમાગમમાં તો નિજ વિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે. એમના સમાગમમાં પછી અમારે થોડીક ઉપાધિ વધે છે અને પ્રતિબંધિત થઈ સ્વવિચાર દશા બહુ આગળ ન વધે. એટલે સંદેહ તો તેમ જ રહે ને, એવું સંદેહ સહિત પણ હોય ત્યાં સુધી બીજા જીવોને એટલે સામાન્ય સત્સમાગમમાં પણ આવવું ન ઘટે તો માટે શું કરવું તે હવે સૂઝતું નથી. હવે અમારે કરવું સોલો સત્સમાગમ જ્ઞાનીનો છે નહીં, આ કરવું અમને અત્યારે ઠીક લાગતું નથી, હવે મારે કરવું શું. બીજાને સમજાવી દઉં એ તો વાત જ નથી. પોતે મુમુક્ષુમાં મુમુક્ષુતામાં છે તો બીજાને સમજાવવું, બીજા પૂછે પણ હજી અમારે અંદરમાં સંદેહ છે એનું શું, બીજાને શું અમારે જવાબ દેવો. એટલે બીજાઓ અમારી વિશેષતા માનીને અમારી આજ્ઞામાં રહેવા માંગે છે, અમને તો એ પ્રતિબંધનું કારણ છે. એવો પ્રતિબંધ અમારે નથી ઊભો કરવો.
બરાબર,
ઠીક. સહજાત્મ સ્વરૂપી તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો તે કહો. આવી વિભ્રમ અને દિગમૂળ દશા સિંહ પોતાને પોતે પોતાને કહે. સહજાત્મ સ્વરૂપી તમે ક્યાં મૂંઝાણા છો કહો તો ખરા, તમે ક્યાં મૂંઝાણા છો. આ બધું દર્શન કરી શકે. ત્રેવીસ મિનિટ છેડો છે, ચોવીસ મિનિટ આ પ્રારંભમાં જ થયું છે તમને દર્શન. એમને આ પછી તરત જ થયું છે એટલે આ છેલ્લો દર્શન પરિષદ છે. એ તો કુદરતી કાગળ ઉપર આવ્યો છે એટલે ખબર પડે, નહીં તો ખબર શું પડે. તમને શું કહું, તમને શું ઉત્તર આપું. મતિ મુંજાઈ ગઈ છે, ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહી છે. ક્યાંય દ્રષ્ટિ થતી ઠરતી નથી. નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ અમે તો. ક્યાં આલમન લેવું, કાંઈ અમારી મતિ મુંજાઈ ગઈ છે. ઊંચા નીચા પરિણામ પ્રવહ્યા કરે છે, ઘડી ઊંચા ઘડી નીચા અનેક જાતના પરિણામ થયા કરે છે. અથવા અવળા વિચાર લોકાદિ સ્વરૂપમાં આવ્યા કરે છે, એમાં ભ્રાંતિને મૂંઝતા રહ્યા કરે છે. ક્યાંય દ્રષ્ટિ પહોંચતી નથી, ભ્રાંતિ પડી ગઈ છે કે હવે મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મોક્ષોને પણ સાચા સ્નેહ પ્રિય નથી. ખરા ભાવથી મને ઈચ્છતા નથી, એમને કંઈ ખેંચાતા ભાવથી ને મધ્યમ સ્નેહ પ્રિય ગણે છે. વધારે પરિચય ન કરવો જોઈએ તે મેં કર્યો તેનો પણ ખેદ થાય છે. મુમુક્ષુઓનો પરિચય ન કરવો જોઈએ તે કર્યો એનો પણ મને ખેદ થાય છે. એ બધા બહુ લાંબો પત્ર છે પણ એ બધા દર્શન પરિષદના ભાવો છે, સ્પષ્ટ આવ્યા છે.
ભગવાન જય પરમ કૃપા જય વસ્ત્રી જય વસ્ત્રી આજની પ્રભાવ સ્વીકારી.